જગતની ભ્રાંતિને વિવશ થઈને આ જીવાત્મા ભ્રમણામાં પડે છે અને ભગવાન પરમાત્માની અંદર આશંકા ઉત્પન્ન કરે છે, જેને કારણે પોતાના નિજ સ્વરૂપ એવા પરમ આત્મ તત્વને એ ક્યારે પણ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યાં જુઓ ત્યાં અનેક ભ્રમણાઓ માણસને એવી રીતે અટવાવી દે છે કે ક્યારે પોતાના ગંતવ્ય સ્થાન સુધી, પોતાના લક્ષ્ય સુધી એ પહોંચી શકતો નથી. અને એની પાછળ કાળ ઋષિ પક્ષીરાજ ગરુડજીને કહી રહ્યા છે કે ગરુડજી, જેને ભગવાનની અંદર આસક્તિ થઈ ગઈ છે, હરિ વિષયક અસમોહ, કે જે ભગવાનની અંદર આટલો પ્રતિવાળો થયો હોય એને, હે પક્ષીરાજ, એને મોહ હોય ખરો? એને ક્યારે મોહ ન હોય, ક્યારે ભ્રમણા ઉત્પન્ન થાય જ નહીં. હરિ વિષયક અસમોહ, આવો મોહ તમને, હે બિહંગ, અને તમે તો ગરુડ પક્ષીરાજ છો, તમને તો હોય જ ના શકે, કારણ તમે ભગવાનની અત્યંત નિકટ છો. એને માટે કહ્યું કે આ અજ્ઞાનનો પ્રસંગ તમારે માટે તો સ્વપ્ને પણ હોય જ નહીં, હોય જ ન શકે, કારણ કે ભગવાને જેને પોતાનો કરીને અપનાવી લીધો છે. ભરતજી પણ ખૂબ પ્રેમથી કે જેણે મને પોતાનો જાણ્યો છે, અને પોતાનો જાણ્યો હોય એટલે એના માટે પછી કંઈ જ કરવાનું રહે જ નહીં, એને પોતાને પણ. અહીંયા માયા બસ મતિ મંદ અભાગી, થોડા ગરુડજીને જે કંઈ શંકા થઈ છે ને એટલે ઠપકો આપવા માટે બે કડવા શબ્દો પણ કહી દે છે. અભાગી મતિ મંદ, એમ થોડુંક કે જે માયાને વશ થઈને, માયાને અધીન થઈને, વિવશ થઈને પોતાની જાતની બુદ્ધિનું ક્યારેક ક્યારેક બુદ્ધિશક્તિ માણસની છે ને કુંઠિત થઈ જતી હોય, બહુ બુદ્ધિશાળી હોય પોતાને, જે પોતાને માટે જે કરવાનું, ડાક્ટર કે વૈદ્ય હોય એને પોતાને માટે ઉપચાર કરવાનો હોય ને ત્યારે નહીં કરી શકે, એ બીજા ડાક્ટર પાસે જ જવું પડશે. એટલે અહીંયા મતિમંદ કહી દીધો કે આવી બુદ્ધિ જ્યારે કુંઠિત થઈ જાય, જેને બેર મારી જાય કહીએ છીએ ને ક્યારેક ક્યારેક, બેર મારી ગઈ છે. તો અહીંયા ગરુડજીને પણ કહ્યું, મતિ મંદ, અને ભગવાનની આટલી નિકટ રહેવા છતાં અભાગ્યા, તને આટલું નથી, તમને ખ્યાલ આવતો? એટલે અહીંયા ગાડી માત્ર બિહંગ કહ્યું, આગળ ખગેશ કહ્યું હતું કે પક્ષીરાજ કહ્યું, ધીરે ધીરે નીચે ઉતરે કહ્યું બિહંગ, અરે પક્ષી કેટલા ધીરે ધીરે નીચે ઉતરે છે, જેને વ્યવહાર કહેવાય એકદમ કોઈને ઉતારી ના પડે. એટલે માયાવશ થઈને મતિમંદ, કુંઠિત થયેલી મંતીથી જે અભાગ્યાની માફક હૃદય ઉપર એટલા બધા પડ છવાઈ ગયા છે, જમનિકા એટલે પડદા, આવરણ, હૃદય ઉપર એટલા બધા બહુવિધિ, એટલા બધા આવરણ છવાઈ ગયા છે એને કારણે પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ એને દેખાતું નથી. કંઈ પણ અધ્યાસના, માયાના, આસક્તિના, દુઃખના એટલા બધા આવરણો ઉપર ચડેલા છે કોઈને કોઈ કર્મના, વિચારોના, ભોગોના, આસક્તિના આ આવરણોને કારણે હૃદય જમનિકા એટલા બધા પડળો, એટલા બધા આવરણો આવી ગયેલા છે, બહુવિધિ લાગી, કે જેને કારણે હૃદયમાં સ્થિત પોતાના નિજ સ્વરૂપ સુધી એની દ્રષ્ટિ, એની મતિ પહોંચી જ શકતી નથી. અને એવો મૂર્ખ માણસ ખૂબ જ આમ જોર જોશથી એની અંદર સંશય ઉત્પન્ન કર્યા કરે, નહીં આ જ સાચું છે, આ જ સાચું છે, બધાને કઈ વળે આ ખોટું જ, આ જ સાચું, એટલે તે શઠ એ મૂર્ખ અને દુરાગ્રહ પૂર્વક હઠ કરીને ખોટી રીતે સંશય ઉત્પન્ન કરતો હોય.
બીજા જ્ઞાન રામ પર
અને એ પોતાનું અજ્ઞાન પાછું ભગવાનની ઉપર નાખે. ભગવાન તો આવો હતો, આવો શક્તિ નતા શ્રી રામ. એટલે ગરુડ ને કહી દીધું, નિજ અજ્ઞાન રામ પર ધરહી છઠ હઠ વશ, અભાગ્યો મતિમંદ, તને અક્કલ ક્યાંથી આવી? આટલો બુદ્ધિશાળી, આટલો ભગવાનનો સેવક, આટલો સજ્જન, અને નિજ અજ્ઞાન તારું અજ્ઞાન, તારી ભ્રમણા ભગવાનની ઉપર નાખું છું, અક્કલ નથી તને. આમ કહીને કાગ ઋષિએ થોડો ઠપકો પણ આપ્યો. ગરુડજી તમે મોટા થઈ ગયા એટલે આવી બધી શંકાઓ કરવાની તમને છૂટ મળી ગઈ? બહુ મોટા થયા ને બહુ પૈસા વાળા થયા એટલે, બહુ સત્તા મળી એટલે, અભાગી તારો સંશય, તારા મનની વિકૃતિ ભગવાનની ઉપર થોપી દઉં છું. જે દુરાચારની અંદર રત થયો એને કુરત કહેવાય, અને જે સદવૃત્તિની અંદર ઊંડો ઉતર્યો એને સુરત કહેવાય. તો અહીંયા આગળ કહ્યું કામરત, ક્રોધ રત, લોભરત અને મદરત, એને મદરત કહેવાય. પણ જ્યારે સદભાવ આત્મભાવની અંદર ઉતરી જાય ત્યારે એને સુરત કહેવાય, અને સુરતથી છેક આત્મા સુધી પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચે ત્યારે એ નુરત કહેવાય. પણ અહીંયા આગળ તો બધી જ ઉલટી જ રતિની વાત કરી છે. સુરતીની જગ્યાએ નુરતીની જગ્યાએ કામરત, રોધરત, લોભ મોહરત, આવો અત્યંત આસક્ત માણસ, અને એટલો બધો શરીરનો અધ્યાસ હોય, ઇન્દ્રિયોનો પણ એટલો બધો વિકૃત હોય, અને એની સાથે સાથે દેહાધ્યાસ અધ્યાસ તો હોય પણ ગૃહાધ્યાસ પણ, ગૃહ ઘરની અંદર પણ એટલી બધી આસક્તિ હોય, મારું ઘર શું થશે, કેમ થશે, જવું જ પડશે, નહીં ચાલે મારા વગર, આવી આસક્તિ, ગાડા નીચે કૂતરું ચાલે સકટનો ભાર જેમ, એવી ઘરની આસક્તિ, બે એટલો બધો અધ્યાસ થઈ ગયો હોય કે જાણે થાંભલો જ હોય અને ખસે તમારું ઘર તૂટી પડશે, એવા પ્રકારની ગૃહની આસક્તિ વાળો એ દુઃખરૂપ જ હોય છે. અરે ગૃહાસક્તિ પણ દુઃખરૂપ છે, કામ ક્રોધ લોભ મોહ મદ એ પણ દુઃખનું દુઃખ સ્વરૂપ જ છે, દુઃખરૂપ કહ્યું. દેહની આસક્તિ, ઘરની આસક્તિ, વાસનાઓની આસક્તિ, પૈસાનો લોભ, અહંકાર, સત્તા, આ બધું જ દુઃખરૂપ છે એમ જાણો. અને એવો દરેક જગ્યાએ પોતાની મતિથી મૂળ થઈ ગયેલો મતિમંદ એ ભગવાનને શું ઓળખી શકવાનો હતો? એનામાં એક ક્ષમતા જ ન હોય કે આને ભગવાન કહેવાય. બિલકુલ વિરુદ્ધ દશામાં ચાલતો હોય કે આ તો કઈ ભગવાન હોતા હશે એમ કહી દે, તે કિમી જાનહી રઘુપતિ, ભગવાનને ઓળખે જ કેવી? જે હિંસક માણસ જ હોય, હિંસક પશુ હોય, એને શાકાહારની કશી ગમ પડે ખરી? ગમે તેને મારીને મારીને ઉદર પોષણ કરે, પેટ ભરે, એને કશી દયાની અહિંસાની કશી જ ના હોય, એના મનમાં લગાર પણ દયાનું નામ જ ના હોય, બસ માત્ર ભૂખ લાગી છે, પેટ ભરવું છે, કોકને મારવું પડશે, એને શાકાહારની શું ખબર પડે, અહિંસાની એને શું ખબર પડે કે જીવન જ એના ઉપર નભે છે હિંસા ઉપર. તો હિંસા ઉપર નભતું જેનું પેટ, એનામાં દયા ન હોય, એનામાં લાગણી ન હોય, એવી જ રીતે અહીંયા આગળ કહે છે કે આ કામ ક્રોધ લોભ મોહ મદની અંદર અને ગ્રહાસક્ત દેહાધ્યાસની અંદર જે ઘડાબૂડ હોય, ડૂબી જ ગયેલો હોય, તે કિમી જા નહીં રઘુપતિ એને ભગવાનની નજીક પહોંચવાની શી ગમ પડે, શી અક્કલ હોય એનામાં? ભગવાનની ભક્તિ કરવાની એનામાં ગતાગમ જ ના હોય, અક્કલ જ ના હોય. મતિમંદ અભાગી કહી દીધો, અને એવો મૂર્ખ કુંઠિત બુદ્ધિ વાળો અક્કલ વાળો ઘોર અંધારા કુવાની અંદર પડેલો હોય એને કશું સૂજે નહીં, માત્ર કુવાનું કુંડાળું જ દેખાય, એથી બહાર જઈ જ ના શકે. એને કુપમંડુકતા કહેવામાં આવે. કુવામાં પડેલું એક દેડકું કુવામાં ઉછળા ઉછળ કરે આમથી તેમ આમથી તેમ, એને દેખાય બસ આટલી જ દુનિયા છે, આથી વધારે કશું જ છે નહીં. પણ એને શી ખબર છે કે દરિયો કેવડો મોટો હોય છે? એટલે માટે કહ્યું મૂળ પડે તમકુ. એવો મૂર્ખ અંધારા કુવાની અંદર પડેલો કુપમંડુકતાની માફક પોતાની જાતને જ બધા જ ભોગો અને અભ્યાસની અંદર એટલો બધો વ્યસ્ત અને ત્રસ્ત હોય, દુઃખરૂપ, સવારથી સાંજ સુધી ઉઠીને નીકળે ત્યાં સુધી ઊંઘતા સુધી સેજ નવરાશ ના મળે, ઈશ્વરનું નામ શું છે, શાંતિ શું છે, સુખ શું છે, એને ક્યાંય સ્વપ્ને ના જોઈ હોય એવી દશાની અંદર, તો એવાને કહેવાય તમકુ ઉપર મૂઢ પડે. ઘોર અંધારા કુવાની અંદર પડેલો એવો મૂર્ખ એ ક્યારેય પણ ઈશ્વરની સમીપ જઈ શકતો નથી, ઈશ્વરને ઓળખી શકતો નથી.